આજના પ્રથમ વ્યાખ્યાતા સસ્કાનભાઈ, દર વર્ષે આમ તો ક્યાંય જતા નથી પણ આપની વ્યાખ્યાનમાળામાં પહેલે દિવસે આવે છે, રાજકોટથી પધારે છે, બધા જ એમના નામથી સુપરિચિત છે. આમ તો ઉદ્યોગપતિ છે પણ બીજી રીતે નમસ્કાર મહામંત્રના વર્ષોથી આરાધક છે, ઘણી ઊંચી કોટીના જીવ છે અને જે કંઈ બોલે છે તે અંતરથી બોલે છે. આજે તેઓ ગુરુ તત્વ એ વિષય પર વ્યાખ્યાન આપવાના છે. તો હવે વધુ સમય ના લેતા હું સસ્કાનભાઈને વિનંતી કરું કે તેઓ પોતાનું વ્યાખ્યાન શરૂ કરે.
સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરું તમ નમામિ ધ્યાનમૂલં ગુરોર્મૂર્તિં પૂજામૂલં ગુરોપદં મંત્રમૂલં ગુરોર્વાક્યં મોક્ષમૂલં ગુરોકૃપા.
પર્યુષણ પર્વના પહેલા દિવસે આજે વર્ષો થયા આપને જે સ્નેહભર્યું અત્રે આમંત્રણ આપો છો, તો આટલા વર્ષોમાં આપનું શ્રવણનું દાનનું ઋણ મારા ઉપર ચડેલું છે અને એક ઋણ સ્વીકાર અર્થે જ આપની પાસે આવીને પહેલે દિવસે થોડીક વાતો કરવાની રહે છે. પર્યુષણ પર્વ એ શ્રુતિ શ્રવણનું પર્વ છે. આ પર્વમાં અનેક સેંકડો સ્થાનોમાં હજારોની સંખ્યામાં જૈન પરિવારો શાસ્ત્ર શ્રવણ કરે છે, આરાધના કરે છે. આ શ્રવણનું કર્મ જ્યારે ભક્તિમાં પર્યવસિત થાય ત્યારે આરાધકના હૃદયમાં રહેલા દ્વૈત અને દ્વંદ્વ ભાવને સમાવી દે છે અને એક અદ્ભુત ચેતનાનું ઉત્થાન આ દિવસોમાં આ શ્રવણના કર્મ દ્વારા થાય છે. દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણને આપણા શાસ્ત્રમાં તત્વત્રયી કહે છે. ગુરુ શબ્દની સાથે ગુરુ તત્વ એવો શબ્દ જોડેલો છે. જૈન શાસનની આ રીત છે કે બધા જ પદોમાં ગુણાત્મક અને ભાવાત્મક વાત કરેલી છે. કોઈ વ્યક્તિ પ્રામાણ્ય, શાસ્ત્ર પ્રામાણ્ય અથવા તો ગ્રંથ પ્રામાણ્યની વાત નથી. ગુરુ તત્વ અર્થાત જેમાં અરિહંત પરમાત્માએ બતાવેલા અને જગતે સ્વીકારેલા એવા ગુણોનો સંઘાત થયેલો છે તેને ગુરુ તત્વ તરીકે આપણે સ્વીકારીએ છીએ. જિન શાસન એ તત્વજ્ઞાન છે અને એ તત્વજ્ઞાનની રક્ષા કરવી એ જ આ સંઘનું કાર્ય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયી છે. દેવ, ગુરુ અને ધર્મ એ તત્વત્રયી છે અને ઉત્પાદ, વ્યય, ધ્રુવ, યુક્તમ, સત એ ત્રિપદી છે. રત્નત્રયી કર્મત્રયીને કાઢે છે. રાગ, દ્વેષ અને મોહરૂપી જે કર્મત્રયી આપણને સૌને લાગેલી છે તે આ રત્નત્રયીની આરાધનાથી દૂર થાય છે. તત્વત્રયી કાળત્રયીને ઉલ્લંઘી જવા માટે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જો ચૂકી જવું હોય તો દેવ, ગુરુ અને ધર્મના તત્વમાં સ્થિત બનો, કેમકે આ તત્વ નામાતીત, રૂપાતીત, ગુણાતીત, કાલાતીત છે. તો તત્વત્રયીની આરાધના કાળત્રયીને જીતવા માટે છે અને ત્રિપદીની આરાધના ઉત્પાદ, વ્યય, ધ્રુવ, યુક્તમ, સત એ આરાધના જે છે એ અવસ્થા ત્રયીને જીતવા માટે છે. દેહ ધારણ કરીને ઔદ્યોગિક ભાવ, ઉપશમિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ એમાં જે આપણે રહીએ છીએ, તેમાંથી ઉઠીને ક્ષાયિક ભાવમાં જવું એ આ ત્રિપદીનું કામ છે. રત્નત્રયી એ સાધના છે, તત્વત્રયી એ સાધન છે, અને ત્રિપદી એ સાધ્ય છે. તો ગુરુ તત્વ એની જ્યારે વાત કરીએ ત્યારે વાણીની કોથળી ખાલી થઈ જાય છે, એની માત્ર વાંગમયી પૂજા થઈ શકે છે. ચિમનભાઈએ કહ્યું 50 વર્ષ સ્વતંત્રતાના થયા, અહીં તો બહુ સ્પષ્ટ વાત છે કે જેને પણ આત્માની સ્વતંત્રતા જોતી હોય તેને ગુરુ પારતંત્ર્ય સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. ગુરુ પારતંત્ર્ય વગર આત્માની સ્વતંત્રતા પ્રાપ્ત જ ન થઈ શકે. એકમાત્ર ગુરુ ભગવંતોની વાત જોઈએ છીએ ત્યારે માનવ જગતની શ્રેષ્ઠ ઉત્ક્રાંતિનું કોઈ વર્તમાનકાલીન દર્શનીય સ્થાન હોય તો તે ગુરુપદ છે. તીર્થંકરોની ગેરહાજરીમાં સકળ જીવરાશિમાં શ્રેષ્ઠ ઉત્ક્રાંતિ માનવની, અને એ માનવ જગતમાં પણ કોઈ શ્રેષ્ઠ દર્શનીય પદ હોય તીર્થંકરોની ગેરહાજરીમાં તો તે ગુરુપદ છે. એટલા માટે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે તીર્થયર સમોસુરી, તીર્થંકર તુલ્ય આચાર્ય ભગવંતને કયા છે. અને આચાર્ય ભગવંતોના ગુણની વાત કરે ત્યારે લાગે શું છે એમના ગુણની જે વાત કરે, તો ગીતાર્થ અને વૈરાગી હોવા જોઈએ તે તો સ્વીકૃત છે, પણ આપણે રોજ સામાયિક લેતા પંચિન્દ્રિય સવર્ણો તહન વ્ય બંભચે ગુત્તી ધરો ય 18 ગુણેમ સંજુત્તો પંચ મહાવૈજુત્તો 36 ગુણો ગુરુ મજ્જો, કેટલા ગુણો આચાર્યોમાં આપણે પ્રતિષ્ઠિત કરીને આરોપિત કરીને તેમના પાસે કરીએ છીએ. તો આ બતાવે છે કે જીન શાસનમાં તમામ પદ ગુણાત્મક છે, અને એ નમસ્કાર અથવા તો વંદન એ ગુણોને રહેલા છે. એકમાત્ર ગૌતમ સ્વામીનો દાખલો લઈએ. ઇન્દ્રભૂતિ 500 શિષ્યો સાથે એક પોતાના બુદ્ધિના અહંકારમાં રહીને હું સર્વ જાણું છું એમ કરીને ભગવાનને પરાસ્ત કરવા માટે જાય છે સમવસરણમાં, અને માત્ર એક દ્રષ્ટિનું મિલન થાય છે અને એક જ વાક્યમાં ગૌતમનો સંશય સમી જાય, અને ગૌતમ ત્યારે તહતી કહીને સંપૂર્ણ સમર્પણ કરે છે. આપણે રોજ સવારના પરમાં ગૌતમ સ્વામીની લબ્ધિ હજો પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે લબ્ધિ હજો પૂછીએ છીએ, ગૌતમ સ્વામીનો વિનય હજો એમ લખ્યું છે, વિનય વગરની લબ્ધિ જોઈએ છીએ માટે ગુરુ ખુશ થતા નથી. ગૌતમ સ્વામીનો જે લબ્ધિનું આખું એ જે પ્રકરણ છે તે બતાવે છે કે પોતે શૂન્ય બન્યા તો ભગવાન મહાવીરની શક્તિપાત થયેલી ચેતના એના દ્વારા જગતમાં કાર્ય કરી ગઈ છે. ગુરુ જ્યારે શૂન્ય બને છે ત્યારે દેવ તત્વ તેના દ્વારા પ્રકાશિત થાય છે. તો આજે આજ પર્વના દિવસે આપણે જો ગુરુ તત્વની કૃપા ચાહતા હોઈએ તો એની ચાવી આપણા જ હાથમાં છે, અને એ છે આપણું શિષ્યત્વ પકાવવું. શિષ્યત્વની જો યોગ્યતા હશે તો ગુરુ સામે ચાલીને આવશે, અને શિષ્યત્વ એટલે અધિષ્ઠાનની સફાઈ, અભિપ્સા, એકમાત્ર મુમુક્ષુતા, સદાચાર, અને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તે શરણાગતિના ભાવપૂર્વક આ જીવન તેને ન્યોછાવર કરવું. તો શિષ્યત્વ જેનું પાક્યું છે તેના જીવનમાં ગુરુ કૃપા સામેથી આવીને ઉતરી પડે છે. અને એટલા માટે જ આ ત્રિપદી છે એનો એક મંત્ર પણ છે શ્રી ગુરુ. ઘણીવાર આપણને એમ લાગે કે આ અક્ષરો છે કે શું છે, અરે વ્યોમાકાશમાંથી પરાવાણીમાં આવેલો આ શબ્દ શ્રી ગુરુ છે, એની નિર્યુક્તિ અને ચૂર્ણીકાર ભગવંતો એની જ્યારે એક અક્ષરોને છૂટા પાડે છે ત્યારે કહે છે, રમણભાઈ એક આશ્ચર્ય થાય એવી વાત છે, આપણે હજી એટલી ઊંડાઈ પહોંચ્યા નથી, પરંતુ શ્રી ગુરુ શબ્દ શું કહેવા માંગે છે, તો કે શ્રી શબ્દ છે એ આત્માની શ્રી, આત્માની સૌંદર્ય મંડિત કલા, આત્માની લક્ષ્મી એ શ્રી છે. માટે જ આપણે બધાને શ્રીમાન કહીએ છીએ, કોઈને લક્ષ્મીમાન નથી કહેતા, શ્રીમાન પધારો એમ કહે છે, લક્ષ્મીમાન પધારો નથી કહેતા. શા માટે? પ્રત્યેક જીવમાં આ આત્માની શ્રી સૌંદર્ય મંડિત કલા રહેલી છે. તો પેલો શ્રી ગુરુ જ્યારે બોલીએ છીએ આ મંત્ર, ત્યારે શ્રી આપણા આત્માની જે શ્રીમંતાઈ છે, આત્માની લબ્ધિ છે તે બહાર લાવે. હવે શબ્દ આવે છે ગુરુ, હવે એમાં કેટલા અક્ષરો છે, ગ છે, ર છે, બે ઉ છે અને વિસર્ગ છે. આ પાંચે શબ્દો એક અદ્ભુત ચમત્કારિક છે, જેને મંત્રશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને વિસ્ફોટ અથવા વિસ્ફોટ ગુજરાતી સાહિત્યમાં પણ આવે છે. આ મંત્રનો જ્યારે વિસ્ફોટ ચેતનામાં થાય છે ત્યારે આ પાંચ અક્ષરનું માત્ર બોલવું શું કરે છે? તો કે ગ ગ ક્યાંથી આવ્યો છે? જીવવા મૂળમાંથી આવ્યો છે. સંસારમાં પરિભ્રમણ કરતો પોતાના મૂળથી ભ્રષ્ટ થયેલા જીવને પોતાના સ્વભાવમાં લઈ જાય તે ગુરુનો ગ છે. ગુરુનો ગ એ જીવવા મૂળમાં રહેલો છે. ગ બોલો એટલે તમે આ એક ચમત્કારિક રીતે તમારા મૂળ સ્વરૂપ તરફનું અભિયાન શરૂ કરો છો. ર ર મૂર્ધન્ય છે. તાળવે જીભ અડે ત્યારે જ ર બોલી શકાય. તો શું કહે છે? મૂર્ધા સ્થિત તેજ આપે છે. તૃષ્ણાથી મુક્ત કરીને તૃપ્તિ દ્વારા ગુરુનો ર આપણને સંસારથી છોડાવવા માટે કામ કરે છે. રને અગ્નિબીજ પણ કહ્યું છે. અગ્નિબીજ કહ્યું છે, આપણા સંસારી ભાવોને બાળી નાખે છે. હવે બે ઉ, તો બે ઉ છે હોઠથી બોલાય છે. હોઠ જ્યારે કોઈ ઉ બોલવું હોય ત્યારે બે હોઠની જરૂરત પડે. બે ઉ છે તો એક ઉ શું કહે છે? એક ઉ અજ્ઞાનનું ઉચ્ચાટન કરે છે અને બીજો ઉ છે એ જ્ઞાનનો ઉદય કરે છે. આ બે ઉનો અર્થ થયો. અને વિસર્ગ, સ્વર્ગ અને અપવર્ગની શક્તિ આપવાની શક્તિ એ બે મીંડામાં રહેલી છે. તો એક શ્રી ગુરુ આ મંત્ર જ માત્ર 108 વાર બોલો તો બાકીનું બધું કામ ગુરુ ભગવાન કરે છે. પણ સમર્પણ ભાવે અધિષ્ઠાનની સફાઈપૂર્વક ઈમાનદારીપૂર્વક આ મંત્રોને જ્યારે બોલીએ છીએ ત્યારે વ્યોમાકાશમાં રહેલી આરહંત્યમયી ચેતના આપણી ચેતના ઉપર સંક્રમણ કરીને એને નિર્મળ બનાવવાનું કામ કરે છે. અને એટલા માટે જ આપણે ત્યાં નમસ્કાર મંત્રને પંચગુરુ નમસ્કૃતિ કહી છે. પંચગુરુ નમસ્કાર કયો છે? પાંચે પરમેષ્ઠીઓને ગુરુ પદે સ્થાપેલા છે. અરિયન પરમાત્મા પણ માનવ દેહમાં આવીને ગુરુ બનીને આપણને આપીને ગયા છે. જો એમને બ્રહ્માંડમાં રહેલા હોત તો આપણને પ્રતીતિ ન થાત કે એક માનવી તીર્થંકરનો જીવ બનીને આટલું બધું કામ કરી શકે. તો અરિયન પરમાત્મા એ પણ ગુરુ તરીકે જ આપણી વચ્ચે આવેલા છે. અને જ્યારે પોતે સૂત્રના અર્થ કહે ત્યારે ગુરુપદે ઉપર જ છે. ત્રિપદી આપે ત્યારે ઉપાધ્યાય પદ છે. અને સાધુ તો પોતે નિરંજન નિરાકાર અદ્ભુત રીતે સર્વવિરતિ ધર્મ પાડે છે. તો એક અરિયન પરમાત્મામાં પાંચે પરમેષ્ઠીઓ પદ રહેલા છે. પણ નમસ્કાર મંત્રમાં રહેલા પરમેષ્ઠીઓને થતો નમસ્કાર એ પાંચ ગુરુઓની કૃપા આપણને મેળવી આપે છે. એ પાંચ ગુરુની કૃપા કેવી છે? તો કે અરિહંતને નમસ્કાર આપણને માર્ગ બતાવે છે. મગ્ગ દયાણમ, જેણે માર્ગ બતાવ્યો, પ્રેરક ગુરુ છે જેણે આપણને મોક્ષ માર્ગ ઉપર ચડવા માટે પ્રેરણા આપી એવા અરિયન પરમાત્માના નમસ્કારથી આપણા તે પ્રેરક ગુરુ બને છે. સિદ્ધ ભગવંતને નમસ્કાર, જે શું કરે છે એ પ્રયોજન ગુરુ છે. આ બ્રહ્માંડના પરિભ્રમણનો અંત છેવટે સિદ્ધપદમાં છે. તો એ સિદ્ધપદનું ગુરુત્વાકર્ષણ એટલું બધું મોટું છે. જેમ આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આપણને નીચે ખેંચી રાખે છે, પદાર્થોનો મોહ પદાર્થોનો રાગ જેમ આપણને પૃથ્વી ઉપર જોડી રાખે છે, એમ સામે સિદ્ધ ભગવંતનું એક ગુરુત્વાકર્ષણ છે આપણને આમાંથી કાઢવાની કોશિશ કરે છે. અને એટલા માટે જ એ પ્રયોજન ગુરુ છે. સંસારની ચાર ગતિના પરિભ્રમણમાંથી થાકેલા જીવને માત્ર નમો સિદ્ધાણમ બોલો એટલે અનંત સિદ્ધો પોતાનું ગુરુત્વાકર્ષણથી આપણને ખેંચવાની કોશિશ કરે છે. એ સિદ્ધ પદની તાકાત છે, પ્રયોજન ગુરુ છે. અને નમો આયર્યાણમ એ શું છે? તો કે જગતમાં પંચાચાર પાડે અને પડાવે, સદાચાર પાડે અને પડાવે એવા પુરુષાર્થ ગુરુ છે. પ્રેરક ગુરુ, પ્રયોજન ગુરુ અને પુરુષાર્થ ગુરુ. આચાર્ય ભગવંતને જ્યારે જુઓ ત્યારે આપણને એમ લાગે કે પોતે સંપૂર્ણ રીતે શૂન્ય બનીને આપણને જાણે કે હાથ જાળીને આ પરમ તત્વ તરફ લઈ જાય છે. પુરુષાર્થ ગુરુ છે. અને ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરો ત્યારે શું બને છે? તો કે એ પ્રવચન ગુરુ છે, પ્રબોધક ગુરુ છે. શાસ્ત્રોના પાઠ ભણાવીને આપણને માર્ગ ચ્યુત બનેલા હોઈએ તો માર્ગ ઉપર ફરીથી ચડાવે છે. અને સાધુને નમસ્કાર એ શું કરે છે? એ પ્રયોગ ગુરુ છે. જે પ્રયોગમાં જવાનું છે, સાધુની પછેડી ઓઢીને જવું જોઈએ હો શ્રાવકે, તો અથવા તો પછેડી ઓઢવાના મનોરથ હોવા જોઈએ. અમારા ગુરુ મહારાજ કાયમને કહેતા કે તમે બધા હજી અવ્યક્ત છો, અજન્મા છો, તમારો જન્મ જ ક્યાં થયો છે? સાધુ પદમાં આવે એનો જ જન્મ છે સંસારમાં, બાકી ક્યાં છે? આમનામ આયુષ્ય વહી જવાનું છે. માટે સાધુ થવાના મનોરથ રાખવા પર્યુષણના પર્વના પહેલા દિવસે એ ગુરુ પૂજાનું પહેલું સોપાન છે. એના વગર ચાલે એવું નથી. મોક્ષ માર્ગનો પ્રવેશ દ્વાર એ સાધુ પદ છે. તો આ રીતે પંચગુરુ નમસ્કૃતિ. આગળ ચાલીને શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ મંત્રાક્ષરોની માત્ર સેવન કરવાના છે, એના બહુ અર્થમાં જવાની જરૂરત નથી. ઘણી વાર આપણે એમ થાય કે અમે નવકાર મંત્ર ગણીએ છીએ, ગુરુને નમસ્કાર કરીએ છીએ, એનો અર્થ સમજવો જોઈએ, તો આગળ પાછળ તમે સમજો. પણ જ્યારે એ મંત્રાક્ષરોનું સેવન કરો ત્યારે બિલકુલ અર્થમાં જવાની જરૂરત નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન પીરસાઈ ગયું હોય, તમારા ઘરે જમવા આવ્યો હોય અને તમારા ધર્મપત્ની કે જે ઉભા રહ્યો, આમે આખી રસોઈ કેવી રીતે બનાવી એની મારી વાર્તા સાંભળો, કે હું આ મીઠાઈ આ થેકે લઈ આવી, આ રોટલી ત્યાંથી બનાવી, આ 32 પ્રકારના, તો ભાઈ થાય કે હવે જમવાનો વખત હોય ત્યારે આનું ભાષણ ન હોય. શ્રેષ્ઠ ભોજન કરતી વખતે પણ ભોજન લેવાનું છે. એમ અત્યંત દુર્લભ મળેલા 68 અક્ષરો આપણને મળ્યા, એ જે બીજે છે પ્રૂડ રિસર્ચ, એને સેવન કરો. માત્ર એને સેવન કરવાથી જ તમારી ચેતના નિર્મળ બનશે. એટલા માટે જ આ પાંચે પરમેષ્ટિયો રૂપી પંચગુરુની નમસ્કૃતિ એ શું છે? એ પાંચ પ્રકારનો અભિષેક છે. અભિષેક ભગવાનને અભિષેક ચડાવીએ છીએ તો ભગવાન તો નિર્મળ છે, ભગવાનને અભિષેકની જરૂરત નથી. પણ પ્રભુ મારા મલને દૂર કરવા માટે હું ઉપચાર કરીને આપને અભિષેક કરું છું. તો નમો લોયે સવ સાહુણમ આ પદ છે એ શું છે? તો કે ગંગાનો અભિષેક છે. ગંગાનો અભિષેક છે. ગંગાનું પાણી કે છે પાપની શુદ્ધિ માટે છે. ગંગામાં તમે નાહો, ગંગાને પવિત્ર કહી છે. તો સાધુને નમસ્કાર એ પાપ શુદ્ધિનો અભિષેક છે. એ અક્ષરો જ આપણા કોષના ઉપર રહેલા કર્મના થરોને દૂર કરીને આપણને નિર્મળતા આપે છે. નમો ઉવજ્જાયાણમ એ શું છે? તો કે શ્રુત અભિષેક છે. શ્રુતનો અભિષેક છે, અવિદ્યાનો નાશ કરે છે. નમો આયર્યાણમ એ શું છે? તો કે સૂર્ય સ્નાન છે. સૂર્ય સ્નાન શું કરે? શક્તિ આપે. આચાર્ય ભગવંતને નમસ્કાર આપણામાં પણ શક્તિ પદાર્પણ કરે છે. શક્તિનો શક્તિપાત થાય છે આપણામાં. આચાર્ય ભગવંતને અભિષેક કરવો એ સૂર્ય સ્નાન બરાબર છે. અરિયંત પરમાત્માને અભિષેક કરવો એ પુણ્ય સ્નાન છે. પુણ્ય સ્નાન છે. અરિયંત પરમાત્માનું નામ લ્યો, આ જગતમાં કોઈને પણ કોઈ તકલીફ આવવાની નથી. એટલા માટે જ આ અરિયંતને નમસ્કાર એ મોટામાં મોટા ગુરુને નમસ્કાર છે. ગુરુ મળ્યા હોય તો સારી વાત છે, નહીંતર ગુરુ મળી જાય એવું આનું વચન છે આ પદનું. કેમ કે આપણે ત્યાં આચાર્ય ઉપાધ્યાય સાધુ વિભૂતિપાદ છે, જાતિવાચક નામ છે, કોઈ પણ વ્યક્તિગત ગુરુનું નામ નથી. જે કોઈ પણ આ વ્યાખ્યામાં સમાતા હોય એને અમારા નમસ્કાર છે. અનંત બ્રહ્માંડમાં રહેલા અનંત પરમેષ્ટિઓને આ 68 અક્ષર નમસ્કાર કરે આના કરતાં બીજું મોટું ક્યુ કોમ્પ્યુટર હોઈ શકે? ક્યુ હોઈ શકે? જગતમાં રહેલી તમામ વિભૂતિઓને નમસ્કાર કરીએ છીએ. અરે સિદ્ધચક્રની પૂજનમાં તો ગુરુ પાદુકાઓના પૂજનમાં કહ્યું છે, અરિયંત પાદુકા, સિદ્ધ પાદુકા, ગણધર પાદુકા, ગુરુ પાદુકા, પરમ ગુરુ પાદુકા, અનંત ગુરુ, અનંતાનંદ અને અદ્રષ્ટ ગુરુ પાદુકા. કાળ ચક્રમાં આપણા ઉપર જે કોઈ પણ ગુરુ ભગવંતોએ ઉપકાર કરેલો છે એને નમસ્કાર કરો અને એ ચેતનાની સાથે તમે જોડાઈ શકો છો. અને સિદ્ધનો નમસ્કાર એ અમૃત સ્નાન છે. તમારા જીવનને અમૃતમય બનાવવા માટે નમો સિદ્ધાણમ પદ રહેલું છે. તો આ રીતે પંચગુરુ નમસ્કૃતિ, પાંચે ગુરુને નમસ્કાર એ ગુરુને તમારા જીવનમાં અવશ્ય લાવી દેશે અને એ ગુરુના દર્શન તમને કરાવ્યા વગર રહેશે જ નહીં. ને મળી ગયા હોય તો એની સાથે પણ તમારો તાદાત્મ્ય આવી શકશે. પંચ અભિષેકથી તમે આ ગુરુના અભિષેકથી સ્નાન કરીને પવિત્ર બનશો. અને આગળ ચાલીને કહે છે કે આખરે તો આ ગુરુ ભગવંતોમાં રહેલી શક્તિને જ નમસ્કાર છે. ગુરુ તત્વની વાત કરી, અરહંત્યમય ચેતના સકલાર પ્રતિષ્ઠાનમ મધિષ્ઠાનમ શિવશ્રિય ભૂર્ભુવસ્વ સ્ત્રૈષ્ઠાનમ આરહંત્યમ પ્રણિબદ્મહે. પાંચે પરમેષ્ટિયોમાં રહેલી વિશુદ્ધ ચેતનાને નમસ્કાર છે. ઇટ્સ એ યુનિવર્સલ એનર્જી વિચ લિસન્સ ટુ અવર પ્રેયર્સ. આપણી પ્રાર્થનાને કોઈ સાંભળતું તત્વ હોય તો તે આ પરમ તત્વ છે. અને શું કરે છે? એક વખત હૃદયની આરતી પૂર્વક પાંચે પરમેષ્ટિને નમસ્કાર કર્યો, એક જીવનમાં ક્રાંતિ આવી શકે છે. There is no time lapse between the નમસ્કાર મંત્રને ગણો અને એનું ફળ આવતા ભાવમાં મળે નહીં, તત્કાળ મળી શકે એવી શક્તિ આ નમસ્કાર મંત્રના શબ્દોમાં રહેલી છે. અને એ શું છે? શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ગુરુના ચરણમાંથી પાંચ ગંગા વહી રહી છે. એક ગંગાનો ઉપકાર આપણે આ ભારત દેશ કોઈ દિવસ ચૂકવી ન શકે એવી ગંગા છે શાશ્વતી. તમે બદ્રી ને કેદાર તમે જાઓ ત્યારે જુઓ ત્યારે લાગે કે આ હિન્દુસ્તાનનું સૌભાગ્ય છે કે આવી ગંગા, માગદ જલ સફેદ દૂધ જેવું જળ, અને એ ગંગા કેટલો ઉપકાર કરી રહી છે. ત્યારે કહે છે ગુરુના ચરણમાંથી વહેતી પાંચ ગંગા શું કરે છે? તો કે નમો અરિહંતાણમનો જ્યારે સાધ પડે છે ગુરુ ભગવંતને ત્યારે શું બને છે? તો કે ભવ કૂપમાં ડૂબી રહેલા ભારાક્રાંત જીવને સંગ્રહ કરીને બહાર કાઢે છે. આપણી હાથેથી સ્વશક્તિથી કોઈ સંસાર તરી ન શકે. એક હરિયંતને નમસ્કાર તમે ભાવથી કરો છો તો ભારાક્રાંત ભરેલા ભાવમાં ભૂલા પડેલા જીવને એ ગુરુ બહાર સંગ્રહ કરીને બહાર કાઢે છે, એ કાર્યરત બને છે. અને પછી શું કરે છે? સંગ્રહ કર્યા પછી તમે જેવા હો એવો તમારો સ્વીકાર કરે છે, પ્રતિગ્રહ કરે છે. તમે આવા છો, તમે આટલા વર્ષ સુધી ક્યાં હતા, કેમ ના આવ્યા એમ નહીં, તમારો સ્વીકાર કરે છે, શિષ્યનો સ્વીકાર કરે છે. કેમ કે જવાબદારી એને એના ઉપર તારવાની રહી છે. સંગ્રહ કરે અને પછી પ્રતિગ્રહ કરે, જેવા છો એવા સ્વીકાર કરે. માટે એને શરણે જવું છે કે જેવો છું પણ તું મને સ્વીકારી લે. એટલા માટે હેમચંદ્ર શિરસ્વરજી મહારાજ સાહેબ કેટલા બધા ગ્રંથો રચ્યા પછી એક જ કહે છે કે પ્રભુ તારા મુખેથી મને એટલું જ કે અહમ ત્વમ દાસોસ્મી પ્રેષ્યોસ્મી, કે પ્રભુ આપના મુખેથી મને એટલું કહો કે હું તારો દાસ છું. એટલે મારું આ લખવાનું સમર્થ થયું. એમ આપણે પણ આજે આ પર્વના દિવસે પ્રભુ પાસે સંપૂર્ણ રીતે ખુલ્લા થઈને સમર્પણ થઈને કહેવાનું છે કે મારો સ્વીકાર કરો. સંગ્રહ કરે, પ્રતિગ્રહ કરે અને પછી શું કરે? વિગ્રહ કરે. પોતે અમૂર્ત તત્વને જાણે છે પણ એ અમૂર્ત તત્વને મૂર્ત કરનાર કોણ છે? જો ગુરુ ભગવંતનો હોત તો અમૂર્ત તત્વનો પરિચય આપણા જીવનમાં ન આવે. એક ઘણો જ જોરથી મોટી મેદનીમાં વરઘોડો ચાલી રહ્યો હોય, સીધે ખૂબ મેદની હોય, અને પિતા એના નાનક ચાર વર્ષના બાળકને લઈને એ સરઘસ જોવા માટે નીકળે અને આગળ એટલી બધી લોકોની ઊભી રહેલી ઠઠ છે કે એ બાળક જોઈ ન શકે, તો પિતા શું કરે છે? એ બાળકને પોતાના કાંધ ઉપર ચડાવીને કહે છે કે બેટા જોઈ લે તું. એમ ગુરુ ભગવંતોએ પોતાની કાંધ ઉપર બેસાડીને આપણને અમૂર્ત તત્વના દર્શન કરાવેલા છે. અને એટલા માટે જ વિગ્રહ કરે છે. પોતે અમૂર્ત તત્વને પહોંચેલા છે અને છતાં પણ મૂર્ત સ્તર સુધી આપણા સુધી નીચે આવે છે. દે હેવ ટુ કમ ડાઉન ટુ અવર લેવલ જસ્ટ ફોર ધ સેક ઓફ સેટિસ્ફાઈંગ ધ ડિસાઇપલ, કે તને મારે લઈ જવો છે. બાકી પોતે સદાને માટે પોતાના સ્વરૂપમાં હોય છે. અને જે સાચા ગુરુ છે એણે કોઈ દિવસ પોતે ગુરુ છે એવો શબ્દ વાપર્યો નથી. સંપૂર્ણ રીતે પોતે દેવ તત્વમાં લીન છે. સંગ્રહ કરે, પ્રતિગ્રહ કરે અને પછી શું કરે? વિગ્રહ કરે. અને ચોથી કૃપા ગંગા કહી પરિગ્રહ કરે. ગુરુનું જે કંઈ પણ છે એ શિષ્યને આપી દે, પૂરેપૂરું આપી દે, એમાં કાંઈ જ રાખે નહીં. કંઈ અભંગ દ્વાર છે, આપણે તો આપવામાં કેટલી કૃપણતા કરીએ. અમારા ગુરુ મહારાજ કાયમને માટે કહેતા, જ્યારે આવા બધા ફંડફાળા ચાલે ને ત્યારે ઘણા બધા લોકોને બિરદાવીએ આપણે, રમણભાઈ કે લાખ રૂપિયા આપ્યા, 2 લાખ રૂપિયા આપ્યા, 5 લાખ અનુમોદના દેવા જેવી વાત છે. પછી ખાનગીમાં બોલાવીને કહેતા કે તે 2 લાખ આપ્યા પણ રાખ્યા કેટલા? આ ગુરુ જ કહી શકે હો, આ ગુરુ જ કહી શકે. અને માટે જ પરિગ્રહ, કેમ કે એણે પોતાનું જે છે બધું સમગ્ર આપી, પોતાનું સંપૂર્ણ સમર્પણ આપી દીધું છે. એને તો જે કોઈ આવે, કેમ કે એને પરંપરા ચાલુ રાખવી છે અને પરંપરા ચાલુ માટે જે કંઈ છે એ પરિગ્રહ કરીને આપે છે. અને પાંચમી ગંગા છે અનુગ્રહ. જ્યારે પણ યાદ કરો ત્યારે એ પરમ તત્વ હાજર જ છે. અમારા જીવનમાં પણ આ એક જ બનાવ બનેલો છે. રમણભાઈ સાક્ષી છે. અમારા પન્યાસજી ભદ્રંકર વિજય મહારાજ સાહેબ જીવતા હતા ત્યાં સુધી પ્રવચનનો પ પણ બોલતો નહોતો, એવો કોઈ વિકલ્પ નહોતો કે મારે બોલવાનું થશે. ત્યારે છેલ્લી રીતે વાત પાટણમાં હતા અને વાત કરી કે આ અમારે દેહરૂપી મૂર્તિની જરૂરત છે. તો કે તું ચિંતા શું કરે છે કે હવે હું એવા સ્થળે જાઉં છું કે તું જ્યારે યાદ કરીશ ત્યારે હાજર થઈશ. તો આ બતાવે છે કે ગુરુઓનો કોઈ દિવસ વિરહ હોતો નથી. તો આ થઈ એમની પંચગંગાની શક્તિ, આરહંત્યમય શક્તિ થઈ. અને આગળ ચાલીને આ જ મંત્રાક્ષરોમાં જે એક ચમત્કારિક શક્તિ રહેલી છે, હું તો એક જ કહું છું કે માત્ર મંત્રોનું સેવન કરો ને જુઓ તમારા જીવનમાં શું થાય છે. 8 દિવસને માટે પણ આ મંત્રાક્ષરોને તમે બરાબર વટકો. પંચતીર્થી કહી છે એને. આ ગુરુ તત્વની વાત આવે છે ત્યારે પંચતીર્થીની વાત આવે છે. 68 અક્ષર એ ના જાણો, 68 તીર્થસ્થાન. તો તીર્થયાત્રા શેના માટે કરવાની છે? તત્વની પ્રાપ્તિને માટે. તમે પાલિતાણા જાઓ અને જો તત્વની પ્રાપ્તિ એટલે આત્મદર્શન, આત્માનુભૂતિ કર્યા વગર આવો તો એ તીર્થયાત્રા તમારી દ્રવ્ય યાત્રા બને છે. તો આ નમસ્કાર મંત્રમાં રહેલા ગુરુઓની તીર્થયાત્રા શું કરાવે છે આપણને? એ અક્ષરોમાં જ એક ક્રાંતિ સર્જન કરવાની શક્તિ રહેલી છે. પંચતીર્થી એને કહેલી છે. 5 તીર્થી સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, અરિયંત અને સિદ્ધ, એ 5 તીર્થને તમે જો ભાવપૂર્વક નમસ્કાર કરો, એ નમસ્કાર કરવો એ જ તીર્થ છે. તો શું કરે છે આપણા જીવનમાં? તો કે સાધુને નમસ્કાર આપણને સંસારમાં આપણો પ્રત્યાહાર કરે છે. અર્થાત સંસારનો પ્રપંચ સમાવીને, પ્રત્યાહાર કરાવીને, પ્રતિજ્ઞા અને પ્રાયશ્ચિત દ્વારા આપણું જીવન નિર્મળ કરે છે. નમો લોયે સવ્વ સાહુણમ, માત્ર આ અક્ષરોને 108 વાર ગણો અને તમે સંસારમાં રહેલા આહરણમાંથી દૂર થઈને પ્રત્યાહાર કરી શકશો. એ પ્રત્યાહાર કરો, પાછા ફરો, પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિત એટલે ચિત્તની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ, ચિત્તને શુદ્ધિ કરવું, પ્રાયશ્ચિત કરો અને પછી પ્રતિજ્ઞામાં આવો. વ્રતપૂર્વક જેટલું બને તેટલી ભગવાનની આજ્ઞા પાડવાની વાત આવે. આ પહેલું તીર્થ છે. આ પહેલું તીર્થ જ્યારે થાય છે ત્યારે આગળ આવે છે નમો ઉવજ્જાયણમ. પાંચ પદ છે. છેલ્લા પદે પહોંચ્યું ત્યાંથી પાછું ન આવી શકાય. છેલ્લા પદે તમે પહોંચો, પાછું ન આવી શકાય માટે આ પ્રવચન માળામાં સાંભળવા વાળાને પણ જોવું જોશે. પાંચમું તીર્થ એવું છે કે ત્યાંથી પાછા ફરવાનું મન ન થાય. તમે કહેતા હો તો કહું. એનું કારણ છે કે એવી અદ્ભુત શક્તિ છે કે આ તમે નામ લ્યો પછી કલાકો સુધી સવાર પડી જાય તો પણ એમ થાય કે અહીંથી પાછા ફરવું નથી. નમો ઉવજ્જાયણમ આ પદને કરો. શું કરે છે? ક્યુ તીર્થ છે? પ્રજ્ઞાનો પ્રકાશ કરાવે છે. આપણી બુદ્ધિને બોધમાં પરિણત કરે છે, બુદ્ધિને વિશારદી કરે છે, બુદ્ધિને નિરાશંસ કરે છે, બુદ્ધિને પ્રેમથી ભરી દે છે, બુદ્ધિને બોધમાં લઈ જાય છે અને પ્રજ્ઞાનો પ્રકાશ. ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરો તો જ્ઞાનાવરણીય કર્મનો ભૂકો બોલી જાય છે અને આપણે આ બીજા તીર્થની યાત્રા સફળ રીતે કરીએ છીએ. તત્વની પ્રાપ્તિ કઈ? સાધુને નમસ્કારથી કાયા નિર્મળ બને છે, ઉપાધ્યાયને નમસ્કારથી બુદ્ધિ નિર્મળ બને છે અને આચાર્યને નમસ્કાર કરો. શું થાય છે? તમારા જીવનમાં આગળ વધવાની પાત્રતા આવે છે અને પાત્રતા આવે એટલે મન નિર્મળ બને, નિર્ગ્રંથ અને નિર્મોહી બને. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેન આત્મવિચાર. આ પ્રત્યક્ષ સદગુરુની જ્યારે વાત કરીએ ત્યારે આપણને એમ લાગે કે બસ આપણા માટે આ કાર્ય બરાબર છે. અમારી સંપૂર્ણ રીતે એમ લાગે કે આ ગુરુતત્વમાં આપણે પૂરેપૂરા ડૂબાઈ જઈએ, ભીંજાઈ જઈએ. નમો આયર્યાણમ પદ એ શું કરે? આપણા જીવનમાં પાત્રતા લાવે, મોક્ષ માટેની પાત્રતા લાવે. અને નમો અરિહંતાણમ એ પદને જ્યારે બોલો ત્યારે તમારા જીવનમાં પ્રેમ અને પરોપકાર છલકાઈ જાય. કેમ કે પ્રેમ અને પરોપકારની મૂર્તિ છે, એને જગતના આખા જીવોને પોતાના હૃદયમાં સ્થાન આપેલું છે. તો પ્રેમ અને પરોપકારનું તીર્થ અરિહંત પરમાત્માનો છે અને એનાથી શું બને છે? આત્મશુદ્ધિ બને છે. અને નમો સિદ્ધાણમ પદ જ્યારે કહો, અહીં બેઠેલી પ્રત્યેક વ્યક્તિને નમો સિદ્ધાણમ કહી શકાય. તમારામાં રહેલા સિદ્ધ સ્વરૂપને નમસ્કાર. જેણે જગતમાં રહેલા જીવોમાં સિદ્ધત્વના દર્શન કર્યા નથી એને સિદ્ધ પદમાં જવાનો અધિકાર નથી. આ જગતના જીવો એ સિદ્ધ છે. નમો સિદ્ધાણમ એ પદની જ્યારે કરો ત્યારે શું થાય છે? પૂર્ણતા આવે છે.